એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. આપણે રોજ બરોજ કેટલાય વાક્યો સાંભળીએ છીએ, બોલીએ છીએ અને આમ જુઓ તો સહેલાઈથી સમજી પણ લઈએ છીએ.
હા, એ તો ખરું.
પણ ક્યારે વિચાર્યું છે કે આ સમજવાની આખી પ્રક્રિયા એ કેવી રીતે કામ કરે છે? મતલબ શબ્દોના જે છૂટાછવાયા અર્થ હોય,
હા,
તે ભેગા મળીને એક આખો સુસંગત વાક્યનો અર્થ કેવી રીતે બનાવે છે? ભારતીય ભાષા દર્શનમાં આ પ્રશ્ન પર ખૂબ ઊંડું ચિંતન થયેલું છે.
બિલકુલ સાચી વાત છે, અને આપણી આજની ચર્ચાનો આધાર પણ એ જ છે. શબ્દાર્થ અને વાક્યાર્થ, ભારતીય શાસ્ત્રકારોના મંતવ્યો, એના કેટલાક મુખ્ય અંશો પર આપણે વાત કરીશું. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે પ્રાચીન ભારતીય વિચારકો એ લોકો શબ્દ અને વાક્યના અર્થ વચ્ચેનો જે સંબંધ છે, ખાસ કરીને વાક્યનો જે સમગ્ર અર્થ છે જેને વાક્યાર્થ કહે છે, એને કેવી રીતે સમજાવે છે.
હા, અને આ સમજવામાં પેલી તાત્પર્ય શક્તિ જેવી જે વિભાવનાઓ છે તે ક્યાં બંધ બેસે છે અને તેના વિશે શું મતભેદો છે એ પણ આપણે તપાસીશું.
ચોક્કસ.
આપણો મુખ્ય હેતુ તો એ જ છે કે આ જે થોડો જટિલ લાગતો વિષય છે એને સરળ ભાષામાં રજૂ કરવો. તો ચાલો શરૂ કરીએ આ વૈચારિક સફર અને જોઈએ કે આ વાક્યાર્થ બોધની પ્રક્રિયા કેટલી રસપ્રદ છે. તો શરૂઆત કરીએ શબ્દના મૂળ અર્થથી, બરાબર?
હા.
કોઈ પણ શબ્દ સાંભળીએ અને મનમાં જે પહેલો મુખ્ય આમ સ્વીકૃત અર્થ આવે, જે આપણે કદાચ ડિક્શનરીમાં કોષમાં શોધી શકીએ, તે કઈ શક્તિથી આવે છે? મને લાગે છે એને અભિધા કહેવાય, ખરું ને?
તમે બરાબર છો, એ છે અભિધા શક્તિ. એ શક્તિ શબ્દનો વાચ્યાર્થ આપે છે, એટલે કે એનો સીધો મુખ્ય અને રૂઢિગત અર્થ.
જેમ કે
ઘોડો કહીએ એટલે તરત જ એક ચોક્કસ ચાર પગવાળા પ્રાણીનો ખ્યાલ આવે. આ અભિધાનું કામ છે, એ આપણને શબ્દનો ભંડોળ આપે છે, એમ સમજો.
પણ વાત ત્યાં અટકતી નથી, કારણ કે આપણે ફક્ત છૂટાછવાયા શબ્દો નથી વાપરતા, આપણે તો વાક્યો વાપરીએ છીએ.
બરાબર.
અને વાક્યનો અર્થ એ કંઈ ફક્ત તેમાં વપરાયેલા શબ્દોના અર્થોનો સાદો સરવાળો નથી હોતો, બરાબર ને?
ચોક્કસ. અહીં જ મુખ્ય મુદ્દો આવે છે. ફક્ત શબ્દોના વાચ્યાર્થ જાણવાથી આખું વાક્ય સમજાઈ જતું નથી. જો દેવદત્ત, ઘર, જાય છે, આ ત્રણેયના અર્થ આપણને અલગ અલગ ખબર હોય.
હા.
પણ તે જોડાઈને દેવદત્ત ઘરે જાય છે એવો એક અખંડ અર્થ કેવી રીતે બની જાય છે? આ જોડાણ માટે અમુક શરતો જરૂરી છે. શબ્દોનું આ જ જોડાણ છે જેને શાસ્ત્રોમાં અન્વય કહે છે તે અમુક યોગ્યતા ધરાવતું હોવું જોઈએ.
અચ્છા, એટલે શબ્દોને વાક્યમાં જોડવા માટે પણ અમુક નિયમો છે એમ. મને યાદ આવે છે ત્યાં સુધી ત્રણ મુખ્ય શરતોની વાત આવે છે, આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ. શું આપણે એના પર થોડું શું છે સમજાવશો?
જરૂર. આ ત્રણ તત્વો વાક્યનો અર્થ બનવા માટે અનિવાર્ય ગણાયા છે. એમના વગર શબ્દોના અર્થો વચ્ચે પેલો સુસંગત સંબંધ નથી સ્થપાતો. પહેલી છે આકાંક્ષા. એનો સાદો અર્થ છે અપેક્ષા. જ્યારે આપણે એક શબ્દ સાંભળીએ ત્યારે એના પછી બીજો શબ્દ કે અર્થ સાંભળવાની જે સ્વાભાવિક જિજ્ઞાસા કે જરૂરિયાત ઊભી થાય એ છે આકાંક્ષા.
જેમ કે હું ખાલી એમ કહું કે ખાય છે,
હા,
તો તરત મનમાં સવાલ થાય કે કોણ ખાય છે અથવા શું ખાય છે, કંઈક ખૂટતું લાગે છે, બરાબર?
બરાબર. ખાય છે એ પદ સાંભળીને કરતા કોણ છે, કર્મ શું છે એ જાણવાની અપેક્ષા રહે છે. પણ જો હું કહું બાળક ફળ ખાય છે તો
વાક્ય પૂરું લાગે.
હા, હવે વાક્ય પૂરું લાગે છે. સાંભળનારની આકાંક્ષા સંતોષાય છે. શબ્દો જ્યારે એકબીજાની અપેક્ષા પૂરી કરે ને ત્યારે જ તે સાર્થક રીતે જોડાઈ શકે.
સમજાયો. એટલે શબ્દો વચ્ચે એકબીજાને પૂરું કરવાની એક જાતની ખેંચ હોવી જોઈએ. સરસ. હવે બીજી શરત, યોગ્યતા. આનો શું અર્થ? શું એ કંઈક લોજિકલ કન્સિસ્ટન્સી જેવું છે?
હા, બરાબર. યોગ્યતા એટલે અર્થની સુસંગતતા. વાક્યમાં જે શબ્દો વપરાયા હોય એમના અર્થો વચ્ચે કોઈ તાર્કિક કે આમ વાસ્તવિક વિરોધાભાસ ન હોવો જોઈએ.
દાખલા તરીકે
હું એમ કહું કે તે આગથી ખેતર સિંચે છે. હવે આ વાક્યમાં શબ્દો છે, આકાંક્ષા પણ કદાચ છે, પણ અર્થની યોગ્યતા નથી.
કારણ કે આગથી સિંચાઈ ના થાય, પાણીથી થાય, એ તો સૌ સીધી વાત છે.
બિલકુલ. આગ અને સિંચવું એ ક્રિયા વચ્ચે કોઈ મેળ જ નથી, અર્થનો બાદ થાય છે. પણ જો એમ કહીએ કે તે પાણીથી ખેતર સિંચે છે તો વાક્યમાં યોગ્યતા છે.
હા, એ બરાબર લાગે છે.
કારણ કે અર્થો વચ્ચે સુમેળ છે, તેથી વાક્ય સાર્થક બને છે.
ઠીક છે, આકાંક્ષા અને યોગ્યતા સમજાયું. હવે ત્રીજી શરત રહી સન્નિધિ. આ સન્નિધિ એટલે શું?
સન્નિધિ એટલે નિકટતા, અથવા કહો કે સમીપતા. પણ આ કોઈ ભૌતિક નિકટતાની વાત નથી.
તો
આ ઉચ્ચારણની નિકટતા છે. વાક્યના જે શબ્દો છે એમનું ઉચ્ચારણ એકબીજાની નજીક થવું જોઈએ, વગર કોઈ મોટા વિલંબે.
ઓહ, એટલે જો હું દેવદત્ત આજે બોલું અને પછી જાય છે આવતીકાલે બોલું,
હા,
તો ભલે શબ્દોમાં આકાંક્ષા હોય, યોગ્યતા પણ હોય, પણ સાંભળનાર માટે તેનો કોઈ અર્થ નહીં રહે.
સાચી વાત છે, કારણ કે સમયનો આટલો લાંબો ગાળો પડી જાય એટલે શબ્દો વચ્ચેનું જોડાણ તૂટી જાય. દેવદત્ત જાય છે, આ શબ્દો એક સળંગ પ્રવાહમાં આમ તરત જ એક પછી એક બોલાય ત્યારે જ સન્નિધિ જળવાય છે, અને ત્યારે જ સાંભળનાર એક અખંડ અર્થ ગ્રહણ કરી શકે.
તો આ ત્રણ શરતો, આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ, આ પૂરી થાય ત્યારે શબ્દોનું જૂથ એક સાર્થક વાક્ય બને છે. પણ હવે આપણે પેલા મૂળ પ્રશ્ન પર પાછા આવીએ.
હા,
અભિધા શક્તિએ આપણને શબ્દોના છૂટા અર્થ આપ્યા. આ ત્રણ શરતોએ એ અર્થોને જોડાવાની યોગ્યતા આપી. પણ આ જે જોડાયેલો એકીકૃત વાક્યાર્થ છે, જે ફક્ત શબ્દાર્થોના સરવાળા કરતાં કંઈક વિશેષ છે, તે આવ્યો ક્યાંથી? કઈ શક્તિ આ સમગ્ર અર્થનો બોધ કરાવે છે? શું અભિધા જ આ કામ કરે છે કે પછી કંઈક બીજું છે?
અહીં જ ભારતીય ભાષા દર્શનમાં એક ખૂબ જ મહત્વનો અને રસપ્રદ મતભેદ શરૂ થાય છે. બધા શાસ્ત્રકારો એકમત નથી કે આ જોડાયેલો અર્થ એ કેવી રીતે સમજાય છે. કેટલાક વિચારકોના મતે આ માટે એક વધારાની શક્તિની જરૂર પડે છે.
વધારાની શક્તિ? આપણે તો સામાન્ય રીતે ત્રણ શબ્દ શક્તિઓ જાણીએ છીએ, અભિધા, લક્ષણા અને વ્યંજના. શું આ કોઈ ચોથી શક્તિની વાત છે?
હા, કેટલાક પરંપરાગત વિચારકો, ખાસ કરીને જે ભાટ મીમાંસકો છે અને ન્યાય વૈશેષિક દર્શનના અનુયાયીઓ, એ લોકો માને છે કે વાક્યાર્થનો બોધ કરાવવા માટે તાત્પર્ય શક્તિ નામની ચોથી શબ્દ શક્તિ સ્વીકારવી પડે.
તાત્પર્ય શક્તિ એટલે કે જે તાત્પર્ય, મતલબ કે વક્તાનો આશય અથવા વાક્યનો મુખ્ય સાર, એ સમજાવે તે. પણ શું આની ખરેખર જરૂર છે? એમ નથી લાગતું કે અભિધા અને પેલા બીજા પરિબળોથી કામ ચાલી જાય?
આજ તો ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. આ મત પ્રમાણે પ્રક્રિયા આ રીતે ચાલે છે. પહેલા અભિધા શક્તિ દરેક શબ્દનો પોતાનો સ્વતંત્ર અર્થ એટલે કે વાચ્યાર્થ આપે. પછી આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિની હાજરીમાં આ છૂટા અર્થો માનસિક રીતે જોડાય છે. હવે આ જે જોડાયેલો અર્થ બન્યો, જે હવે એક અખંડ વાક્યાર્થ છે, તેને પ્રગટ કરનાર જે શક્તિ છે તે છે તાત્પર્ય શક્તિ.
એટલે કે અભિધા શબ્દનો અર્થ આપીને અટકી જાય
એમ,
અને પછી તાત્પર્ય શક્તિ ચિત્રમાં આવે અને એ છૂટા ટુકડાઓને જોડીને આખું ચિત્ર બતાવે. આ તાત્પર્ય શક્તિથી જે અર્થ મળે એને કોઈ ખાસ નામ અપાયું છે?
હા, આ શક્તિ દ્વારા જે અર્થ મળે છે એને તાત્પર્યાર્થ કહેવાય છે, અથવા સંસર્ગાર્થ પણ કહે છે, એટલે કે જોડાયેલો અર્થ. આ મત એ ધારણા પર આધારિત છે કે પહેલા શબ્દો દ્વારા તેમના અર્થ કહેવાય છે એટલે કે અભિહિત થાય છે.
અચ્છા,
અને પછી તેમનું જોડાણ થાય છે એટલે કે અન્વય થાય છે.
ઓ, એટલે જ આ સિદ્ધાંતનું નામ અભિહિતાન્વયવાદ પડ્યું છે. અભિહિત એટલે કહેવાયેલા અને અન્વય એટલે જોડાણ. સરસ. આ મત એવું સૂચવે છે કે આપણે પહેલા શબ્દોના અર્થ કદાચ કોષમાંથી કે વડીલો પાસેથી શીખીએ છીએ અને પછી વાક્યમાં તેને જોડીએ છીએ.
બિલકુલ. આ મત માટે શબ્દાર્થનું જ્ઞાન પ્રાથમિક છે અને વાક્યાર્થનું જ્ઞાન તેમાંથી નિષ્પન્ન થાય છે તાત્પર્ય શક્તિની મદદથી. તેઓ એમ માને છે કે શબ્દની શક્તિ ફક્ત તેના પોતાના અર્થ સુધી જ સીમિત છે, તે બીજા શબ્દો સાથેના સંબંધને વ્યક્ત નથી કરતી.
પણ આમાં એક પ્રશ્ન થાય છે. જો આપણે શબ્દોના અર્થ છૂટાછવાયા જ શીખતા હોઈએ, તો પછી ભાષા આટલી સહેલાઈથી અને આટલી ઝડપથી કેવી રીતે સમજી લઈએ છીએ? દરેક વખતે મનમાં આ છૂટા અર્થોને જોડવાની પ્રક્રિયા થતી હશે?
હા.
અને નાના બાળકો, જે હજુ કોષ નથી જાણતા, તે ભાષા કેવી રીતે શીખે છે? શું કોઈ બીજો વિચાર પણ છે આના પર? કોઈ વૈકલ્પિક મત?
તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો છે. અને હા, આ પ્રશ્નો જ આપણને બીજી મહત્વની વિચારધારા તરફ લઈ જાય છે. બધા શાસ્ત્રકારો અભિહિતાન્વયવાદ અને તાત્પર્યશક્તિની જરૂરિયાત નથી સ્વીકારતા. એક બીજો પ્રબળ મત છે જે પ્રભાકર મીમાંસકો દ્વારા રજૂ થયો છે.
અને એ મત કયો છે? તે આ પ્રક્રિયાને કેવી રીતે જુએ છે?
એ મત છે અન્વિતાભિધાનવાદ. આ મત અભિહિતાન્વયવાદથી મૂળભૂત રીતે જ અલગ પડે છે. તેનું મુખ્ય કહેવું એ છે કે આપણે શબ્દોના અર્થ છૂટા છવાયા શીખતા જ નથી.
શું વાત કરો છો? છૂટા નથી શીખતા? તો પછી કેવી રીતે શીખીએ છીએ? ઘોડો એટલે શું એ સમજવા માટે કોઈ વાક્યની જરૂર પડે?
અન્વિતાભિધાનવાદીઓ કહે છે કે શબ્દાર્થનું જ્ઞાન આપણને મુખ્યત્વે વૃદ્ધ વ્યવહાર પરથી મળે છે, એટલે કે વડીલો અને બીજા લોકો જે ભાષા વાપરે છે એમના વ્યવહારને જોઈને અને સાંભળીને. બાળક જ્યારે ભાષા શીખે છે ત્યારે તે છૂટા શબ્દો નથી શીખતું, પણ આખા વાક્યો અને તેના સંદર્ભો જુએ છે.
અચ્છા, ઉદાહરણ તરીકે, જો કોઈ વડીલ ગાય લાવ એમ કહે અને બીજો વ્યક્તિ ખરેખર ગાય લઈ આવે,
હા,
તો આ ક્રિયા જોઈને બાળક ગાય શબ્દનો અર્થ અને લાવ ક્રિયાનો અર્થ સમજે છે, પણ તે એકબીજાના સંદર્ભમાં જ સમજે છે.
એમ બરાબર એ જ. અહીં ગાય શબ્દનો અર્થ એકલો અટૂલો નથી સમજાતો, પણ લાવવાની ક્રિયા સાથે જોડાયેલો, એટલે કે અન્વિત રૂપે જ સમજાય છે. એવી જ રીતે પાણી આપ, રમકડું મૂક જેવા આદેશો અને તેના પરિણામો જોઈને બાળક શબ્દોના અર્થને ક્રિયાઓ અને બીજા શબ્દો સાથે જોડાયેલા રૂપમાં જ ગ્રહણ કરે છે.
અહીં તો આખી વાત જ બદલાઈ ગઈ. એટલે આ મત મુજબ શબ્દોનો જે અર્થ આપણને અભિધા શક્તિથી મળે છે તે મૂળભૂત રીતે જ અન્વિત એટલે કે બીજા પદોના અર્થ સાથે જોડાયેલો જ હોય છે.
હા, અને આમાં એક ખૂબ રસપ્રદ વાત એ છે કે આ મત મુજબ શબ્દ પોતે જ એટલો સક્ષમ છે કે તે પોતાનો અર્થ તો કહે જ છે, સાથે સાથે અન્ય પદો સાથેનો પોતાનો જે સંબંધ છે એટલે કે અન્વય એને પણ સૂચવી દે છે. એટલે કે શબ્દાર્થનું જ્ઞાન અને અન્વયનું જ્ઞાન અલગ નથી, પણ એક જ પ્રક્રિયાનો ભાગ છે.
તો પછી જો શબ્દનો અર્થ પહેલેથી જ જોડાયેલો મળતો હોય અને અભિધા શક્તિ જ આ જોડાયેલો અર્થ આપતી હોય, તો પછી તેને જોડવા માટે પેલી વધારાની તાત્પર્ય શક્તિની જરૂર જ ક્યાં રહી?
બરાબર, મુદ્દા પર આવ્યા તમે. અન્વિતાભિધાનવાદીઓ સ્પષ્ટપણે કહે છે કે તાત્પર્ય નામની કોઈ અલગ શક્તિ માનવાની જરૂર જ નથી. અભિધા શક્તિ જ પૂરતી છે. તે માત્ર પદાર્થ એટલે કે શબ્દનો અર્થ નથી જણાવતી, પણ અન્વિત પદાર્થ જણાવે છે, એટલે કે બીજા સાથે જોડાયેલો અર્થ.
તેથી જ આ મતનું નામ અન્વિતાભિધાનવાદ પડ્યું, કારણ કે તેઓ અન્વિત એટલે કે જોડાયેલા અર્થના અભિધાન એટલે કે કથન અથવા બોધમાં માને છે. વાહ, આ તો ભાષા શીખવાની અને સમજવાની પ્રક્રિયા વિશે બે તદ્દન આમ કહી શકાય કે વિરોધી દૃષ્ટિકોણ થયા.
હા,
એક કહે છે પહેલા ટુકડા પછી જોડાણ, બીજો કહે છે શરૂઆતથી જોડાયેલું ચિત્ર.
ખરેખર આ ભારતીય દર્શનની જે સૂક્ષ્મ અને તર્કબદ્ધ વિચારણા છે એનો ઉત્તમ નમૂનો છે. બંને પક્ષો પોતપોતાની દલીલો અને ઉદાહરણો રજૂ કરે છે.
તો હવે સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે આ બંનેમાંથી કયો મત વધુ યોગ્ય લાગે છે? શું એક સાચો અને બીજો ખોટો છે, કે પછી બંનેમાં કંઈક અંશે સત્ય રહેલું છે? આ જે વિરોધાભાસ જેવું લાગે છે એનો કોઈ ઉકેલ કે સમન્વય શક્ય છે?
ઘણા વિદ્વાનોએ આ બંને મતો વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો પણ છે, કારણ કે આપણે વાસ્તવિક જીવનમાં જોઈએ તો આપણે બંને રીતે ભાષા શીખતા હોઈએ એવું લાગે છે.
એ કઈ રીતે?
જેમ કે જ્યારે આપણે કોઈ નવો સાવ અજાણ્યો શબ્દ પહેલીવાર શીખીએ, દાખલા તરીકે કોષમાંથી શીખીએ કે કોઈ વ્યાખ્યા દ્વારા,
હા,
ત્યારે કદાચ અભિહિતાન્વયવાદની પ્રક્રિયા વધુ લાગુ પડે. આપણે પહેલા તેનો એક સ્વતંત્ર અર્થ ગ્રહણ કરીએ છીએ.
જેમ કે પર્યાવરણ શબ્દનો અર્થ પહેલા અલગથી સમજીએ.
હા, બરાબર. પરંતુ જ્યારે આપણે ભાષાનો સતત વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ, ઝડપથી વાક્યો બોલીએ અને સમજીએ છીએ, ત્યારે આપણને અર્થ તરત જ અને અખંડ રૂપે જ સમજાતો હોય તેવું લાગે છે.
હા, એ વાત સાચી છે.
ત્યાં કદાચ અન્વિતાવિધાનવાદની પ્રક્રિયા વધુ સહજ લાગે છે. વાક્ય સાંભળતા જ આખો અર્થ એકસાથે પ્રગટ થાય, છૂટા શબ્દોને મનમાં જોડવાની કોઈ સભાન પ્રક્રિયા થતી હોય એવું લાગતું નથી.
હા, આ વાત ગળે ઉતરેવી છે. આપણે કોષ અને વ્યાખ્યાનોનો ઉપયોગ તો કરીએ જ છીએ, પણ મોટા ભાગે તો ભાષા વ્યવહારમાંથી, સંદર્ભમાંથી શીખી અને વાપરીએ છીએ. એટલે કદાચ આપણું મન જરૂર પ્રમાણે બંને પ્રક્રિયાઓનો ઉપયોગ કરતું હોય.
બિલકુલ શક્ય છે. આ જે સમન્વયકારી દૃષ્ટિકોણ છે એ કદાચ ભાષાનો જે અનુભવ છે એની વધુ નજીક છે. અને જો આપણે આ સમન્વય સ્વીકારીએ તો તેનો એક મોટો ફાયદો એ થાય કે પછી પેલી તાત્પર્ય શક્તિ નામની અલગ ચોથી શક્તિને માનવાની અનિવાર્યતા ઓછી થઈ જાય છે.
એટલે એમ કહી શકાય કે વાક્યાર્થનો બોધ એ અભિધા શક્તિ, જે કદાચ સંદર્ભ પ્રમાણે અન્વિત અર્થ પણ આપી શકે, અને બીજા પરિબળો જેમ કે આકાંક્ષા, યોગ્યતા, સન્નિધિ અને સાથે સાથે વક્તાનો ઈરાદો, સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ વગેરે, આ બધાના સંયુક્ત પ્રભાવથી થાય છે.
હા, ઘણા આધુનિક ભાષા વિજ્ઞાનીઓ અને દર્શનશાસ્ત્રના અભ્યાસીઓ આ દિશામાં વિચારે છે કે વાક્યાર્થ એ કોઈ એક શક્તિનું પરિણામ નથી, પણ અનેક તત્વોની એક જટિલ આંતરક્રિયાનું ફળ છે. અભિધા પાયો પૂરો પાડે છે અને બાકીના તત્વો તેને યોગ્ય દિશા અને પૂર્ણતા આપે છે.
તો આ સમગ્ર ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે જે વાક્ય સમજવાની પ્રક્રિયા આપણને કેટલી સહજ અને સ્વાભાવિક લાગે છે તેની પાછળ ભારતીય શાસ્ત્રકારોએ કેટલી ઊંડી અને બારીકાઈથી વિચારણા કરી છે.
ખરેખર
અભિધાથી શરૂ કરીને પછી વાક્યરચનાની શરતો, આકાંક્ષા, યોગ્યતા, સન્નિધિ અને પછી વાક્યાર્થ ક્યાંથી આવે છે તે અંગેના બે મુખ્ય વાદ, અભિતાન્વયવાદ અને અન્વિતાભિધાનવાદ અને તાત્પર્ય શક્તિની સંકલ્પના, આ બધું ભાષા અને માનવ મનની કાર્યપદ્ધતિ વિશે ઘણું બધું કહી જાય છે.
ચોક્કસ. અને આ ચિંતન આપણને મૂળભૂત પ્રશ્નો પૂછવા પ્રેરે છે. શું અર્થ ખરેખર શબ્દોમાં જ રહેલો છે કે પછી તે શબ્દોના જોડાણમાંથી, એટલે કે વાક્યમાંથી ઉદ્ભવે છે?
તો એ આજના ડિજિટલ યુગમાં પણ નવા અર્થ ધારણ કરે છે નહીં? ખાસ કરીને જ્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈને માનવ ભાષા શીખવવા અને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
બહુ રસપ્રદ મુદ્દો છે.
શું એઆઈને ભાષા સમજાવવા માટે આપણે તેને પહેલા છૂટા શબ્દોના અર્થ શીખવીએ છીએ? પેલો અભિહિતાન્વયવાદનો રસ્તો, કે પછી મોટા ડેટાસેટ્સમાંથી સંદર્ભમાં જ અર્થ તારવવાનું શીખવીએ છીએ, જે અન્વિતાભિધાનવાદ જેવું થયું?
હા, આ પ્રાચીન ભારતીય ચર્ચાઓ કદાચ અત્યારે જે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ એનએલપીનું ક્ષેત્ર છે એમાં પણ નવી આંતરદૃષ્ટિ આપી શકે.
ખરું ને?
ખરેખર આ એક વિચારવા જેવી વાત છે. આ પ્રાચીન જ્ઞાન ફક્ત ઇતિહાસનો વિષય નથી, પણ તે માનવ સંજ્ઞાન એટલે કે કોગ્નિશન અને સંચાર એટલે કે કમ્યુનિકેશન એની પ્રકૃતિને સમજવા માટે આજે પણ અત્યંત પ્રસ્તુત છે. તે આપણને ભાષાની જટિલતા અને અર્થઘટનની આપણી જે અદ્ભુત ક્ષમતા છે તેના વિશે વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરિત કરે છે.
ખૂબ સરસ. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.